एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार उमाशंकर जोशीनी वार्ता श्रावणी मेळो ऑडियो पठन डॉक्टर भानुप्रसाद उपाध्याय अंबी अने एनी गोठण सोना मेळामां एक बे आटा मारी आवी फरी पाछा चगडोळमां बैठा हता। कशे दिल घोटतुं नथी एम कहीने अंबी सोनाने अहीं घसड़ी लावी हती। तो दोड़ीने शिदने मेळे आव्या, घोटतुं नथी तो? सोनाए रीतसर चीड़वानुं शुरू कर्युं। चगडोळमां बेसवा वळी जवाब उड़ाव हतो, खरो जवाब तो हतो तेनो दीर्घ दबावेलो निश्वास अने सोनानी सरदबारनी ए वात न हती। तो हूँ कई रोज रोज मेळे साथे आवीने तारी जोड़े चगडोळमां बेसवा नवरी नथी? सोनाए तो चगडोळमां पोतानी जोड़े बेसनारो बे मेळा उपर गोती काढेलो। अंबी जरी मूंगी रही। अने पछी कोण तारी जोड़े बैठूं छे एम कही सोनानी सामे पीठ करीने बैठी। चगडोल नीचे ऊपर ऊपर नीचे घूमवा माड्यो एटले आजूबाजूना मानव समुदायना खदबदता उकरडा तरफ घृणाथी जोती रही। पोते ए धरतीथी अलग, ए धरतीथी ऊंचे, जाने कोई बीजा ज ग्रह पर वसती एवं चगडोल पर होवाथी तेने लागतुं न होय। सोनाए पोताना गुनानी माफी लाडनी एक चींटीथी मांगी जोई, पण એમાં ન ફાવી એટલે માત્ર થાકીને વનવધુઓને જ વરી છે એવી ભરી ભરી હલકથી એણે ગાવાનું આરંભ્યું। જોલો લાગ્યો ગોરીને રૂસણે રે લોલ, જોલો લાગ્યો ગોરીને રૂસણે। કોણ રિસાયું છે? કહેતી અંબી સોનાના કંઠમાં કંઠ પૂરવા લાગી। ભૂલી ગઈ કે થોડી વાર પછી સોના તો ગાતી ગાતી થંભી ગઈ હતી ને પોતે એકલી જ ગાઈ રહી હતી। જાણ્યું તારે પોતાના આખાય વર્તનથી એવી તો શરમાઈ કે એકવાર એ ગાવાનું તો તરત પડતું મુકત, પણ એક એક ઉપરની બેઠકમાંના પેલા કોઈનો પાવો ગીતની સાથે ને સાથે વાગતો હતો, તેનો તાલ તૂટવાનો ડર નહોતો। ગીત ચાલતું રહ્યું, પાવો ચકતો રહ્યો ને ચગડોળો જ જાણે ચગડોળે ન ચડ્યો હોય એવું બની રહ્યું। ત્રણ ડુંગરની વાચાળમાં શ્રાવણના છેલ્લા રવિએ વર્ષો વર્ષ મેળો ભરાતો ને વર્ષો વર્ષ ડુંગરના દૂજણા સાવજ ચાખ્યા પાણી પીનારા નવલોહિયા નવનવા વનકિશોરો એકલા મેળે આવતા તે બેકલા પાછા જતા। વનકન્યાઓ ટોળે બંધ ચાલી આવતી, લાવતી એક અણબોટ હૈયું અને તાજી વાદળીની માદક લાવણ્યમય નિર્ભરતા। મેળામાં સૌ કોઈ ગાતા નાચતા ને મનનું માનવી મળી જાય એટલે એકબીજાનો હાથ ચાલીને રસ્તે પડતા। વનલોકને આથી જુદો કોઈ વિવાહ વિધિ જડ્યો ન હતો। બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણ ત્રણ વાર નિંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત, ધરતી લીલાણી ને સાથે સાથે વનબાલાઓની જીવન આશા પર પલ્લવિત થઈ ડુંગરો નવા નવાણથી ગાજી ઉઠતા ને કિશોરો પ્રણયના નવસ્પંદન અનુભવતા નાચી રહેતા। દોડીને એક વેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહે જતા ત્યાં એક મોટો અંડોળ પથ્થર હતો, એની ચોમેર નાચકૂદ ને ગાન કિલ્લોલ કરતા કરતા જુગલ જોડીઓ રચાઈ જતી। ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી ન મોટેરાની છાયા આડી આવતી। યૌવનની નશે નશે શ્રાવણીપુર દોડતા ભરપૂર અને મસ્ત, નીતરા નહીં પણ મેલા ગેલા, સ્વસ્થ નહીં પણ હેલે ચડેલા, શ્રાવણી મેળો તો ડોળા દિલનો મેળો હતો। દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો। છેલ્લા બે ત્રણ વર્ષથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા લાગતા હતા। દેવાના બાપને માથે ભારી રણ હતું, બાપુ કાં ખેતર શેડાની બાબતમાં ઝઘડો લાગેલો, વાત કચેરીએ ચડી, એ તો શાહુકાર ભલું માણસ, તે ખરે ટાંકણે બાંય ઝાલી, થોડીક વીસોની હરફરથી તેણે કાના તરારના વંશ પરંપરાના ખેતર અને બાપદાદાની શાખ જાળવી આપ્યા, એના દામ ચૂકવવા બાકી હતા, તે કલદાર પૂરા નહીં ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનોને દેવો વર્ષો વર્ષ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે વ્યાજડામાં ડૂલ થઈ જતું, એમાં એક વર્ષ વચ્ચે દુકાળનું આવેલું, માળ બે જણા આયખું ખેંચતા, દેવાની માં ક્યારનીએ ગામેતરું કરી ગઈ હતી. એક બેન નાની હતી, તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી જતા આખું વર્ષ જોતો અને મેળો આવે મૂગો મૂગો નસીબને નિંદી બેસી રહેતો અને નાના નાના છોકરા ગાતા હોય તેમની સાથે હસવા કરતો કે મારે પહેરવા નથી જુલડી કે ની આવું મેળામાં, મારે પહેરવા નથી જુલડી કે ની આવું મેળામાં. ચગડોળ બંધ રહ્યું ને માણસો નીચે ઉતરવા માંડ્યા. દેવો ન ઉતર્યો, ક્યાં એને નાચવા જેવું હતું. ચગડોળના થોડા આંટા ખાઈ પાછા કોઈ બહુ ન જાણે એમ ખેતરે પહોંચી જવું હતું. એનો પાવો વગાડતો રહ્યો. નીચેની બેઠકમાંનું ગીત પણ ચાલુ જ હતું. અંબીને ઢંઢોળી સુનાઈ પૂછ્યું, જઈશું ને? ક્યાં? ગાતી અટકીને અંબી બોલી, ક્યાંથી આ ધરતી પર પાછા જવાનું આવ્યું? એવી સ્પષ્ટ મૂંઝવણથી જવાબ આપ્યા રહ્યા વગર સોના તો નીચે ઉતરવા માંડી. લે, હું પૈસો આપીશ આ ફેરાનો, એમ કહીને અંબીએ એને ખેંચી રાખી. મોટી પૈસાવાળી, એમ બોલી એને ચીડવા સોના ફરી ખોટું ખોટું ઉતરવાનું કરે છે. ત્યાં પૈસો ઉઘરાવનારને જલ્દી પતાવવા અંબીએ પોતાની નાની પોટલી ફેંતતા ફેંતતા કહ્યું કે પૈસાવાળી નહીં ત્યારે? અંબી કઈ કોઈના જણ્યા પર જીવવાની ઓછી છે? ત્યાં તો ઉપરથી એક બે આની આવતી અંબીના ખોળામાં પડી. પૈસા તો સોનાએ આપી દીધા હતા. એમની બેઠક નીચેથી થોડી ઊંચે પણ ચડી ગઈ હતી. સોનાએ બે આની ઉપાડીને મોઢામાં સંતાડી દીધી. ત્યારે ક્ષણ પહેલાં જ બતાવેલી ખુમારી ભૂલી જઈને અંબીએ એ કડાવા કંઈનું કંઈ કર્યું. મળી ત્યારે હથેલીમાં રાખી ગાલ પર દબાવીને બોલી, જોને બે આની શેરવી, પણ પાવામાં જરીકે ભૂલ પડવા દીધી છે. અરે ગાડી, તે માન્યું કે એણે? ઉપર આંગળી કરી સોના બોલી, એણે બે આની નાખી? જોતી નથી? એની તો બે હાથની આંગળીઓ પાવા પર છે. મારે પણ આંખો છે, એમ કહી સોનાની બે આંખો હાથ વડે દબાવી અંબીએ ઊંચે જોયું. દેવાની બેઠકમાંનો કોઈ નાનો તોફાનીઓ આ નવી જ જાતની વીજળીના ઝબકારાથી પલક માટે આંખ મીચી ગયો. સોના આંખો પરથી હાથ છોડાવી લાડપૂર્વક ફરિયાદ કરતી હતી કે આપણે હવે તારી જોડે મેળામાં નથી આવવાના. આપણે પણ આવવાના નથી. ન આવવું પડે તો સારું. પણ સોનાનું પૂરું સાંભળ્યા વિના જ અંબીએ ચગડોળની સાથે ગાવું શરૂ કર્યું. અમે જ્ઞાતા શ્રાવણને મેળે કુવેલડી બોલે છે, અમે જ્ઞાતા શ્રાવણને મેળે કુવેલડી બોલે છે. અંબી ગાવા માંડી ત્યારે એને સાંભળવાની લાલચમાં સોના પોતે ગાવાનું ભૂલી જતી. અંબીના કંઠમાંથી અને દેવાના પાવામાંથી એક રસ અવાજ આવતો હતો. સાંભળીને સોના મલક મલક થઈ રહી. ચગડોળ ફરતું થંભ્યું. પાવાવાળો નીચે ઉતર્યો. સોના બોલી, શીદને ઉતરે છે? લે, આ ફેરાનો પૈસો હું આપીશ. અંબી તો ક્યારની ભોંય પર ઉતરી પણ ગઈ છે. બેઠેલા માણસો ઉતરતા જાય છે ને નવા બેસતા જાય છે. એ વખતે મોટો તોતિંગ ચગડોળ થાકીને હાંફતું હાંફતું જાણે ધીરું ચાલે છે. પણ આ ધરતીને શું થયું છે? ધરતી શાની ચકડાની માફક ગમ્મર ગમ્મર ફરી રહી છે? આમ આખી વેળા ચગડોળમાં બેસી રહેતા કઈ ન થાય એવી અંબી અસ્થિર પગલે બોલી, સોના, મને ફેર ચડે છે. અને સોના ઉતરીને પડખે ઊભી હતી એની સામું જોયા સિવાય એની આગળ પેલો પાવાવાળો હતો એના ખભા પર હાથ ટેકવીને જરા સ્થિર ઊભી રહી. પાવાવાળાએ પડખે જોયું, જોઈ જ રહ્યો. અંબીને સંભાળજો, પારેવા જેવી છે, સોનાએ ભાળવણી કરી. જીવ સમાણીશ તો? દેવો અંબીને લઈને પોતે શું કરી રહ્યો હતો તે જાણી શકે તે પહેલા ચાલવા માંડ્યો. અંબીએ સહેજ પાછળ જોયું, જરા થંભી. સોના ને બંને મૂંગા મૂંગા ભેટી રહ્યા. મળીશું વળી કોક વાર મેળે, દેવો એક આટલું સોના તરફ જોઈને બોલ્યો. હવે તે કોણ મેળે આવવાનું છે સોના? મારે ઘેર નહીં આવવાની કે? અંબી બોલતી હતી અને સોના એના પોપચા પાલવ વડે લૂછતી હતી. અમે એક વાર ઘર બરાબર થાળે પાડીને તને લેવા આવીશું. અંબી સોનાને નાની બાળકીને પટાવવાની ન હોય એમ કોડે કોડે કહેતી હતી. મેળો ભરચક જામ્યો હતો. માનવી સુમાર વિનાનું હતું. દૂર દૂરના સંબંધી કે ભાઈબંધ મળી જતા તો ભર મેળામાં એકમેકને ભેટ્યા વગર ડગલું આગળ ન વધતા. આદમીઓ કામઠા તલવારવાળો હાથ આડો રાખી એક હાથે સ્ત્રીઓને ભેટતા, પોતાની બોલીમાં ટૂંકા પ્રશ્નોથી જાપતા સલામતીના સમાચાર પૂછી આગળ જતા, કંઈ વેચવા ખરીદવાનું હોય તો તે પતાવી દેતા. બીજી બાજુ ઉગમણી મેરના પેલા પથ્થરની, જેને કોઈ દેવ તો કોઈ રાક્ષસ તો કોઈ વનવીર કહેતા, એની આસપાસ ગાવા નાચવાની ત્રમઝટ બોલતી હતી. અધખીલા રૂપને તરેહ તરેહની માળાઓ વડે અને બોર ગૂંથ્યા માથા પરની ફરકતી છૂટ્ટી ઓઢણી વડે ઢાંકતી ન ઢાંકતી વનબાલાઓ પગના મસ્ત ઠેકાથી નાચતી હતી. મેઘગર્જના અને પર્વતની ઝાંઝરીઓનો કલનાદ ભળે એમ એમનો મીઠો કંઠ જુવાનીઓના વિરત વગેરે અવાજ સાથે ભળતો હતો. ભૂમિતિના સુરેખ વર્તુળ આકારમાં નહીં, પણ શ્રાવણી ઘોડાપુરના અફાટ મોજાની ગતિએ જરી આગળ ધપતા જરી પાછા નમતા એમ સૌ કોઈ નાચતા હતા. એકબીજાથી ઘંટાવાનું નક્કી કર્યા પછી પણ ઉલ્લાસી જોડાઓ યૌવનના એ નિર્દંભ નિર્બંધ નૃત્યમાં બને એટલું ઘૂમી લેતા. મોટાઓ જોઈને જોબન સંભાળતા, નાનાઓ ઝટપટ મોટા થવા માટે મન કરતા. અંબીદેવો દૂરથી જ મંગલ દ્રશ્યો આંખ ભરીને જોઈ લઈ જરી હાટડીઓમાં ફેરો લગાવી રસ્તે વળ્યા. એમને નાસવામાં શી બાકી હતી? ધરતીથી અધર આકાશમાં તો રમણે ચડેલા. જોકે તોય સહજ સ્ત્રી સ્વભાવ પ્રમાણે અંબીએ તો એકવાર સૂચના કરી જોઈ કે જતા જતા સૌ ભેગા જરી ગાતા જઈએ. જો ભાઈ, ત્યારે ગાઈને બીજા કોઈને વળી ગાડો કરવો હતો તો મને ચગડોળેશીદને ફેરવ્યો. અને દેવો આગળ થયો. પાછળ દૂર હેલે ચડેલા જોબનપુરનો ઘુઘવાટ સંભળાતો હતો. ગાણું અધૂર્યું મેલમાલ્યા વાલમાં, ગાણું અધૂરું મેલમાં, હૈયે આયેલું પાછું ઠેલેમાલા વાલમાં, હૈયે આયેલું પાછું ઠેલમાં, ગાણું અધૂરું મેલમાલ્યા વાલમાં, ગાણું અધૂરું મેલમાં. વેપારીઓના નસીબ સારા, તે દિવસ કોરો હતો. દિવસ થોડો નમે આછી ઝરમર શરૂ થઈ. અંબી દેવો ચારેક ખેતરવા છેટે ગયા છે ત્યાં વરસાદે જરી જરી જોર પકડ્યું. એક ઝાડ નીચે બંને થોડીવાર જઈને ઊભા. દેવો ઊભો ઊભો અંબી ગાય એવી એની જોડે શરત કરીને બેઉ પાવા લહેરથી જરી ડોલતો ડોલતો બજાવતો હતો. પણ અંબી તો ચૂપચાપ એના ગીત ઘૂંટતા ગળામાં હાથ ફેરવી એના બેસતા ઉપસતા ગાલના ચાળા પાડતી હતી. બે પાવામાંથી ગીત એક સુરીલું આવતું હતું એમ અંબી અને દેવાના બે હૈયામાં એક જ રસ ઘોળાતો હતો. એ જ વખતે છત્રી ઉડીને કોઈ પાઘડીવાળો બોજાથી નમી પડતા એક ટટ્ટુ પર બેસીને રસ્તા પર આવતો હતો. એણે આંખ છીણી કરીને ઝરમરતા વરસાદની આરપાર ઝાડ તળેલું દ્રશ્ય ધરાઈને એકવાર જોઈ તો લીધું, ને કંઈક જાણ્યું ન જાણ્યું હોય તેમ છત્રી મોડા પર આગળ નીચે નમાવી મનથી જ બોલ્યો, એમ કે. દેવો વગાડવું બંધ કરી અંબીના ચાળા પાડવા ફૂલેલા મોડા પર ધીમેથી પાવા અડાડી એને વધુ સજા કરવાની તૈયારીમાં હતો ત્યાં જ એને કાને તઈ ધબકારાનો અવાજ આવ્યો. ચોંકીને આડું અડું જુએ છે તો રસ્તા પર થઈને ટટ્ટુ ઉપર વેપારી જેવું કોઈ જતું હતું. ઓળખવામાં એને મુશ્કેલી પડે નહીં, એના ધીરનારનું જે ટટ્ટુ હોઈ શકે. ગયા ઉનાળામાં એના જ તો પૂછડાના શેઠે ચમડી ગુઠાવવા માટે દેવા પાસે વાળ કપાવેલા. થોડા જ ડગલા છેટે પોતાની પડખે થઈને શેઠ પસાર થયા. પણ અંબી આડે દેવો એને શેનો જુએ? કોણ છે? ટટ્ટુ થોભાવીને બોલ્યા અને જવાબની રાહ જોયા વગર જ હુકમ કરવા ટેવાયેલા અવાજથી કહ્યું, આ જરી પડી ગયું છે તે આપને જરી? જતી તો હતી અંબી, પણ એને વારીને દેવો આપવા ગયો. એને જોઈને કોણ, દેવો કે? એવું અજાણ્યા થઈને શેઠ બોલ્યા. છોકરાઓને દુકાન સોંપી પાછા ફરતા રસ્તામાં ચડે ઘોડે છેલ્લું કોઈ ઓળખીતા ગરજુ પાસેથી પડાવેલું મજૂરીના વાળનું પિલ્લું હાથમાં છુટ્ટું પકડેલું હતું. તેમણે જાણી જોઈને જ પથરાળ રસ્તો એટલે બગડવાનો જરી કે ડર ન હોય દેવાનું બચ્ચાનું લગીર ધ્યાન ખેંચવા માટે નીચે પડવા દીધું. દેવો પિલ્લું આપવા જાય છે ત્યાં ઝાડ તરફ નજર કરી બોલ્યા, કેમ? ચાર હાથ કરી દીધા એટલામાં, દેવો આચાર પ્રમાણે જય શ્રી કૃષ્ણ કરીને સ્મિતપૂર્વક બોલ્યો, કેમ વિરચન કાકા, એટલામાં હું તો તમારા જગુ સમાણો થાઉં, એમ કહીને પોતાનો કેસ વાજબી છે એમ આડકતરી રીતે સૂચન કર્યું. જગુ વિરચન શેઠનો સૌથી મોટો દીકરો, તે પછીના ગોપાલના અને તેને કેડીના નાનુનાએ ઓણ વૈશાખમાં વિવાહ થઈ ગયા હતા. શેઠ પોતાના મૂળને ગામ સાથે ચોક્યા તો લઈ ગયેલા, એમાં દેવો પણ ક્યાં નહોતો ગયો? હા, પણ જગુનો બાપ કાના તરારની પેઠે દીકરાને કૂવાના પાણી સામે આખું વરસ તાકીને બેસી રહેવા દેતો નથી. તમે તો બે જણાથી કંઈ વળ્યું નહીં, ને હવે તું તારું આગું કરીને ઊભો રહ્યો. ત્યાં ડોસો બિચારો એકલો ક્યાંથી દેવા ભરવાનો અને બાપ દાદાના ખેતરા સાચવવાનો હતો? એ તો ચડી ગયા ચોપડે ક્યારના. સાંભળ્યું ત્યાં દેવાના હાડકાની અંદર એક ધ્રુજારી પસાર થઈ ગઈ. દેવું કંઈ અમારે જ એક નવાઈનું ઓછું છે? એટલું જરી હસવા કરવા બોલ્યો, ના ભાઈ ના, તારે તો દેવું જ ક્યાં છે લખેશ્રીને? હું તો બિચારા કાના તરારની વાત કરું છું. હું એક ઓળખું કાનાને અને બીજા ઓળખું ખેતરાને. જા ભાઈ જા, તારે એનો મારે શું લાગે વળગે? એટલું બોલતા શેઠે ટટ્ટુને સોઠીથી ચમકારીને આગળ ચલાવ્યું હતું. વાત કરવા પૂરતું જરી પોતે થોભે એટલું માન પામવા માટે દેવો હજુ એમને મન નાનો હતો. દેવો ટટ્ટુ સાથે ઘસડાતો ઘસડાતો, ટટ્ટુ ઉતાળું ચાલતું હતું તેથી નહીં, પણ પાછળથી વળ તરફ ખેંચાતો હતો તેથી શેઠ કહે તે સાંભળતો હતો. એને થયું કે શેઠે આ બાદ ખેતર ઝડપ્યા. એનું મગજ એ વિચારે ચકરાવા લાગ્યું, ને જગુ ગોપાળના ચાળા પાડવા તો જાણે જવા દે, પણ તારાથી એક અમથા નાનુંનું કર્યું તે થવાનું તો લ્યા. શેઠ તિરસ્કારથી દેવાની સામું જોયા વિના બોલતા હતા, એ નાનું તો મારો આખો મેળો ફેરવે છે મેળો, ને તે શું કર્યું દેવા? તે તો ઉઠીને તારા સગા બાપના બે હાથ ભાગી નાખ્યા. બોલીને શેઠે પોતાની અને દેવાની આડે વરસાદ બંધ છતાં ઝાપટથી બચવા ધરી હોય એમ છત્રી ધરી. હતો ત્યાં એકાએક રૂપાઈ જઈને દેવો બોલ્યો, એમ કેમ બોલો છો વિરચન શેઠ? એ આવા સવાલ કરવા બેસે એવી એના મગજની સ્થિતિ ન હતી. નીચેથી એક શેરીઓ ઉપાડીને જ વાત કરત, પણ એ વખતે એને લીધે જ તો, એમ બોલવાને બદલે શેઠે સોચીથી વડ તરફ ઇશારો કર્યો. દેવો અંબીને ઘડી પણ એકલી પાડી એ માટે પોતાને મનમાં શાપ આપતો આપતો વડ તરફ ફર્યો. માંડ બે ત્રણ વીસો ડગલા છેટે ગયો હશે, પણ એટલું અંતર કાપતા તો એના આત્મા પર ડુંગર તોડાતા હોય એવો ભાર એને લાગવા માંડ્યો. એને થયું કે શેઠ શુનું શું કરી મૂકશે? પૈસા ધીરેલા, તારે નાનકડો દેવો બાપની જોડે ક્યાં ન હતો? કાના તરારે છાતી ફૂલાવીને ત્યારે કેવી બડાશ મારેલી કે તરારોની ભૂઈ તરાર નહીં રાખે તો કોણ રાખશે? શેઠે તો ખાસ શું કહેલું કે ડોસા, તમને હવે વર્ષો થયા, ઝઘડાના ખોટા ખરચ છીદને કરો છો, ત્યારે કાના તરારે દીકરા સામે આંખ ભરીને જોઈ લઈ જે કહેલું તે દેવો ભૂલ્યો ન હતો. હજી તો શેઠ આ દેવો બચ્ચું છે, પણ બચ્ચું બચ્ચું પણ તરારનું બચ્ચું છે હો, હજુ ધાવ્યું ચાવ્યું એના પેટમાં છે, ચપટી વગાડતામાં જ તમારું બધું ભરી દેશે. હવે ખેતર પાછા પામશું ત્યારે જ જમશું, ને તમારા પૈસા શેઠ એ પાછા આપી દેતા પહેલા હું મરવાનું તે ટલ્લે ચડાવી રાખીશ, ને મારો આ રંગીલો નાનકડો તરાર મેળા સામે પીઠ કરી મજૂરીએ મચ્યો રહેશે. દેવાની સામે આવા અનેક દ્રશ્યોને ભાષણો તરવરી રહ્યા. પોતે તન તોડીને મજૂરી કરતો, શેઠના નાનું જાનને રખવાળે ફાંકડો બની ઠણીને જનાર દેવો કોઈ વાર વૈશાખ મહિનાની શરણાઈ વાગતી સાંભળી કૂવા કાંઠે બેઠો બેઠો પાણી ભરી તાકીએ રહેતો હોય તો નવાઈ નહીં, પણ આજે એ કંઈ મેળો કરવા માટે મુદામ ઓછો આવ્યો હતો, અને આવ્યો હોય તોય શું? શેઠ પોતાના દેવાથી ચાર ચાર છ છ વર્ષ નાના દીકરાને ચાર હાથ કરાવેલા, તોય એમના હાથ તો ઉલટા મજબૂત થયા હતા. અત્યારે છોકરાઓને મેળો સોંપી વેળા છતાં એ ઘેર પાછા જતા હતા, અને દેવાને પરણે કાના તરારના હાથ જૂઠા કેમ પડવાના હતા? ભલા પડવાના હતા એ વાતે સાચી. દેવોને અંબી પોતાનું માળ પૂરું કરી શકવાના હતા. અંબીના સગાઓ દીકરી પેટે કંઈ દાપુ પડાવવાના કે નહીં એનું તો કંઈ કહેવાય નહીં. શેઠ તો રોકડું માથામાં વાગે એવું પરખાવાના કે કાના તરાર, તમારાથી દેવું આ ભાવે વળવાનું નથી. ખેતરા આઠ આટલી ગુજર્યા પછી શેઠને ચોપડે ચડી જવાના તે ચડી જવાના. બે જણા કામ તો બળદિયા બનીને કરતા હતા તો એમ કેમ ભલા. દેવાનું મગજ આ ફૂટ પ્રશ્નનો શાસ્ત્રીય ઉકેલ ઓછું શોધી શકવાનું હતું. એની અંબીને પડખે જઈને ઊભો. કોણ હતું એ રંગમાં ભંગ પાડવાવાળું? કહી અંબી દેવાની આંખોમાં પોતાની આંખો સમાવી એનું સાટું વાળવા વળે છે. ત્યાં દેવાએ વાટ તરફ મોડું ફેરવી લીધું અને હસીને બોલ્યો, તે એ શું ભંગ પડાવવાવાળો હતો? વરસાદ બંધ હતો, રસ્તો માણસોથી વહેતો થયો હતો, માત્ર આકાશને એક ખૂણે વાદળ ઘેરાતા હતા. ચાલ આપણે હીંડીશું હવે, કેટલે જવાનું છે? પૂછીને અંબી હસી પડી. અરે મેં તો હજી તારા ગામનું નામ સુદ્ધા પૂછ્યું નથી. મારું જ ક્યાં પૂછ્યું છે, તું તો આ ઉભો, નામને મારે શું કરવું છે, પણ ગામ કેટલે છે તે જાણવાનું પણ ન સૂજ્યું. સોના મને ગેલી કહી તે અમથી નહીં, ગામ તો કેટલે દૂર છે? દેવ બોલ્યો, અરે ગાડી, પેલા મારા શેઠનું મૂળદાલ ટટ્ટુ તે દીવા વખત પહેલા પહોંચી જશે તો આપણે શા ભવ જવાના હતા. પણ આ ખબર એણે અંબી કરતા પોતાની જાતને જ જેણે ન આપી હોય એમ ચમકી ઉઠ્યો. તારો શેઠ કે? અંબી પૂછતી હતી. તો મને પિલ્લું આપવા જવા ન દીધી? એ બાને જય શ્રી કૃષ્ણ થાત. દેવાને પણ થયું કે એ આપવા ગયો તો સારું, તો અત્યારે એનું માથું ગમ્મર ગમ્મર વલોવાતું હતું તે વેળા ન આવી હોત. છાતી મજબૂત કરીને જરા હસીને બોલ્યો, તે બિચારા શેઠ જરી મેળાનું કામ મને સોંપતા ગયા તે તારી આગળ ઓછા કહેવાના હતા. દેવો વાત જોડી કાઢવાની પોતાની શક્તિ તરફ જરી મલકાયો પણ ખરો. બહુ ભલો જીવ હો, કે શું કામ સોંપતા ગયા છે વળી? આપણે તો એવું કામ બામ કરવાના નથી, કોડીલી અંબી લાળ ભર્યા અવાજે બોલી. દેવાને શેઠનું વાક્ય યાદ આવ્યું, તે તો તારા બાપના બે હાથ ભાગી નાખ્યા. શેઠે વડ તરફ કરેલી સોટી પણ એણે આંખ આગળ જોઈ, પણ એ હસીને બોલ્યો, સોના કહે છે તેમ ખરેખર ઘેલી જ છે હો કે બાપડા શેઠ, કેટલીક તો તારી શાબાશી બોલતા હતા, એક જોઈ છે ફક્ત એમાં તો કેટલો આપણા પર એમનો ભેદભાવ છે, કેટલું તો મને ટટ્ટુ સાથે ચલાવ્યો ને પૂછ્યા કર્યું, પણ શું છે એ તો કહેતો નથી. પલંગના રંગીન પાયા ખરાદીની દુકાને જ રહી ગયા, તે એમના દીકરાની દુકાન પર પહોંચતા કરવાના, એટલું જ. તો એક શરત, અંબી એકદમ ખુશ થઈને બોલી, આપણે એ વેચાતા લઈ લઈશું, શેઠ તો આપણા જ છે ને. બોલીને ડાબા હાથમાંની બચકી એણે જબના હાથમાં લીધી. દેવો વાહ રે એટલું ધીમા નિશ્વાસ સાથે બોલ્યો, કેમ? અંબી એની સામે જોયું. મને થાય છે કે તું રાજદરબારમાં જન્મી હોત તો સારું. દેવો એની સામે જોઈ રહ્યો, પોતાને માટે નિર્માય જ ન હોય એવી નજરથી. એને હેતથી ધબ્બો લગાવીને અંબી બોલી, તો મારા આ લાડકાને ગોતી કાઢવામાં મને શીશી વપ્પત પડત. નાના કહું છું, રાજકુમારને પરણી હોત તો કેવું, તને અછો વાનો કરત. દેવો ખરેખર ગંભીર બનીને બોલતો હતો, મારી પાસેથી તો તને શું મળશે, રાજકુમાર મને શું કરી દેવાનો હતો, અને હું કંઈ એનું આપ્યું લઉં એવી ઓછી છું? કહીને એણે હાથમાંની બચકી છાતીએ લગાવી, બોલી, આ અંબી કંઈ બીજાના ખોબે પાણી પીતી નથી. દેવો હસવા કરતો બોલ્યો, એ બધી લડવાડ તો પછી છે ને. હા આપણે લઈ આવીએ એકવાર, કહીને અંબી જ આગળ થઈ. એણે દેવા સામે જોયું અને બોલી, કેમ એટલામાં પાવા વગાડવાનું તો ભૂલી ગયો કે? વાહ આવા જ બધા છોકરા મેળે આવે છે કે? દેવાએ બે હાથે પાવા વગાડવા શરૂ કર્યા. આખું વાતાવરણ સંગીતથી ધોવાઈને ઉજળું ઉજળું ભાસવા લાગ્યું. શ્રાવણના સરવડા પછીનો મધુર તડકો વાદળના બાકોરામાંથી અડધો અડધો ઘડીક રેલાઈને ઘડીક ભૂસાઈને વળી પાછું રેલાઈને ઉલ્લાસમય પ્રકાશની ક્ષણિકતા જાણે કે દર્શાવતો હતો. દેવાએ એ સાંજે પાવા વગાડ્યા છે એવા ભાગ્યે જ કોઈ વગાડ્યા હશે. સુખી લોકોએ પાવા વગાડ્યા હશે, દુખિયાઓએ પણ પાવા વગાડ્યા હશે, પણ એક પાવામાં ઉલ્લાસ અને બીજામાં કરુણતા. આજે દેવો રેડતો હતો એવું રસાયણ તો અપૂર્વ જ હતું. આજે એના જીવનની પહેલી ભરીભરી ક્ષણ હતી. એ ટકવાની નથી એ ખાતરી એના મનને પાકી હતી. હતો એટલો જીવ ઓગાળીને પાવા વાટે અત્યારે રેડતો હતો. ને અંબી, પાવા ઘેલી અંબી, કોઈ તળાવડાને કાંઠડે ટેકરી પર નાનકડું પોતાનું ઝૂંપડું છે. ચોપાસ ખેતરો મોલથી લડી રહ્યા છે. પોતે ખેતરેથી કામ કરીને થાકી પાકી ઘેર આવે છે. નાના નાના ભૂલકા હેત ભર્યા વિટાઈ વળે છે. ને પેલું સૌથી નાનું તો એને જરી શ્વાસ પણ ખાવા દીધા સિવાય કોટે આવતું બાજી પડે છે. આવું આવું ચિત્ર એ પોતાના લોહીના અણુ અણુમાં રમતું જોઈ રહી, ગવાતું સાંભળી રહી, કોઈ નવી જ આશાથી ફરકી રહી. પેલા તોતિંગ ચગડોળકને આવ્યા ત્યારે દેવો પાવા જરી થંભાવીને બોલ્યો, આવ્યા છીએ ત્યારે જરા બેસીએ ફરીવાર. હા, હું તો કઈ ગાડી થઈ ગઈ છું કે શું, ભૂલી જ ગઈ હતી કે આપણે ચગડોળે એકે વાર જોડે તો બેઠા જ નથી. બેઠા પછી અંબી બોલી, આ વખતે તો હું પાવા વગાડવાની. પાવા લેતા એણે બચકી દેવાને સાચવવા માટે આપી. ચગડોળ ચગ્યો એટલે એણે વગાડવાનો પ્રયત્ન કરી જોયો, પણ ફાવી નહીં. એટલે કેમ એટલામાં પાવા ઢંગ વગરના થઈ બેઠા, કઈ મુજાઈથી દેવાની સામુ જોવા લાગી. આત્યંતિક સુખની લાગણીમાં દેવો મૂગો મંતર બેસી રહ્યો હતો. એના ચહેરા પર પ્રેમ હોલવાતા પહેલા દીવો કરે છે તેમ ભરપૂર પ્રકાશી રહ્યો હતો. એ પ્રકાશથી અંજાતી અંબીની આંખો ચગડોળના અનેક આંચકામાંથી એક સાચવી લઈને દેવાએ ચૂમી લીધી. દુનિયાથી અધ્ધર ક્યાંય બંને જણા ઉડી રહ્યા હતા. નહોતું પાવા વગાડવાનું કોઈને સૂચતું, નહોતું ગાવાનું સાંભળતું. ચગડોળ ભરપૂર ઘૂમતો હતો, ચોમેર મેળો ચગે જતો હતો. અહીં અંબી અને દેવો બધા કોલાહલોથી અલિપ્ત બેઠા હતા, અર્ધ જાગૃત અર્ધ સ્વપ્નિલ. માત્ર વચ્ચે કોકવાર ચગડોળના આંચકાઓ વચ્ચે બંનેના અશબ્દ મુખ એકબીજાથી મૂગી વાત કરી લેતા. નીચે ઉતર્યા અને દુકાનો ભળી વળ્યા. અંબી એની જોડે એ વેળાએ ચાલતી હતી એ જોવા જેવું દ્રશ્ય હતું. પહેલાની અંબી ક્યાં અને આ ક્યાં? વારે ઘડીએ ડગલું સાચવી લેવા દેવાને ખભે હાથ ટેકવતી અંબી અનેક સ્વપ્ન અને અગણ્ય આશાઓથી પલ્લવિત થતી હતી. ઊંચો સુડોળ એનો બાંધો શ્રાવણના પ્રફુલ્લ સાગની પેઠે ઝળહળા થતો હતો. એક જુવાનની પડખે હાથમાં બે પાવા લઈ નવી જ ભભકથી ચાલતી અંબી જઈ જઈનું જોખનાર બિચારા દુકાનદારોનું પણ ધ્યાન ખેંચતી હતી. એની ડોકની મરોડમાં અખૂટ આત્મવિશ્વાસ હતો, આંખમાં આશાનું સાફલ્ય હતું, અંગે અંગમાં ભવિષ્ય પર માલિકી મળવાથી ઉપજતી ખુમારી હતી. અને કેમ ન હોય, સોનાને બાદ કરતા એને દુનિયામાં એક ઘડી પહેલા સુધીમાં કોણ હતું, અને અત્યારે તે દેવાની પડખે આખી દુનિયાની એ માલિક છે. અને એને સોના સિવાય વાલ પણ કોણે કરેલું? બાપ તો એની સાંભળમાં પણ નહોતો. માં બે વર્ષ પહેલા મૃત્યુ પામેલી. ચૈત્ર વૈશાખની મજૂરીઓ વચ્ચે એને છાયો દેનારી લીલી લીમડી હોય તો એકમાત્ર સોના, એને જીવાડી રાખનારું કોઈ હોય તો તે સોના જ. એના અભિમાની સ્વભાવને પણ સોના સિવાય બીજું કોણ જાળવી લેનાર હતું? અંબી ઘાસ લાકડાના ભારા વેચે, ખેતરે ચણતરે કામ પર જાય, સોનાના રોટલાની કોરને કદી અડે નહીં. સોનાની સોબતમાં એના હાથમાં બીજા લોકોના પ્રમાણમાં બચત પણ ઠીક ઠીક એકઠી થઈ હતી. પણ આ નવા માનવીની સોબતમાં અત્યારે તો અંબીના ઘડી પહેલાના ખાલી ખાલી ખાબુચિયા જેવા હૈયામાં આભમાય નમાય એવો મહેરામણ ઉછળી રહ્યો હતો. જીવન એને ભર્યું ભર્યું લાગતું હતું. ઉણપ જેવી ચીજ હવે જાણતી ન હતી. શ્વાસરયી અને મહેનતુ અંબી આજ સુધી કોઈ પણ એક વ્યક્તિની ઓશિયાળી ન હતી, છતાં જાણે આખી દુનિયાની ઓશિયાળી હતી. તેને અત્યારે તો આખી દુનિયાની એ માલિક હતી. દુકાનો આવી ત્યાં પહેલી જ દુકાનથી, અરે આ તો લેવાનું રહી જ ગયું, પેલા વગર તો ઘડીએ ઘર નહીં ચાલે, ને આટલું તો ઉપાડતા જઈએ, એમ યાદ કરી કરીને લેવાની ચીજો ગણાવી ગણાવીને ભાવતાલ સીધા જ પૂછવા માંડી, હવે એ તો બધો મેળો આખો લઈ જઈશું પછીથી, મારે તો તું આવે એટલે આખો મેળો આવ્યો, બોલતા શબ્દોને તરત જ ભૂલી જવા કરતો દેવો આગ્રહ કરવા લાગ્યો કે લે, આ નવી ભાતની બે બંગડી લઈ લે એટલે આપણે બંનેનું મંદરાજી. અંબી બંગડીઓ તપાસવા લાગી. દેવો એની નમણી મૂર્તિ પરથી પરાણે મીઠ ખસેડી આજુબાજુ અકળામણથી જોતો. અંબી એકવાર એને એમ ચોમેર જોતો પકડ્યો અને પોતે પણ એના ચાળા પાડવા કોઈને ગોતે છે કરી ડોક ફેરવીને જોયું. અરે સોના જ તો, કહેતી બોલાવું અમે બે સાથે પહેરીએ કરતી દેવાના હાથમાંના પાવા લઈ તીરની પેઠે મેળામાં માર્ગ કરતી સોના તરફ દોડી. સોનાના મોડા પર પાવા અડાડી અંબીએની આગળ નવી આંખો ચમકાવતી ઊભી રહી. સોના એને જરી જોઈ નવાઈ પામી, પણ પોતાની સુખી ગોઠણની એકવાર ઠેકડી તો એણે કરી જ લીધી. તું તો ઘેલી પાવાને જ પરણી છે કે શું? તમને ગમે પણ અમને વાગ્યું તેનું શું? કહીને વાગ્યાને ઠેકાણે પંપાળી રહી. દેવાના હૈયામાં પેલું નૃત્ય ગીત મેઘગર્જના જેવું ગાજતું હતું. હૈયું આયેલું પાછું ઠેલમાં લ્યા વાલમાં, હૈયું આયેલું પાછું ઠેલમાં, ગાણું અધૂરું મેલમાં લ્યા વાલમાં, ગાણું અધૂરું મેલમાં. રસ્તે એકવાર ચગડોળ તરફ શૂન્ય નજરે જોઈ લીધું એ જ, બાકી ઊંધું ગાલીને પાણીના રેલાની માફક એ ચાલ્યો જતો હતો. પેલું મુડદાલ ટટ્ટુ ગામ પહોંચી જાય તે પહેલા તો પોતે પહોંચવું જ જોઈએ. ટટ્ટુનો અસવાર જઈને કાના તરાર આગળ વધામણી ખાય ને ખખડી ગયેલા ડોસાના જીવતરને ધૂળ ભેગું કરવા જાય ત્યાં ઘરની જ અંદરથી ખડખડાટ અઠાસ્ય કરતા બહાર આવવું, એટલી જ અત્યારે દેવાની જો કંઈ હોય તો તે મહેચ્છા હતી. ચપો ચપ પગ ઉપાડતો એ ચાલતો જતો હતો. અર્ધા આકાશ જેટલું ઘેરાઈ ચૂક્યું હતું. થોડોક ગયો અને ભયાનક ત્રાટકા સાથે વરસાદ તૂટી પડ્યો. કોઈ ઓળખી તો મળે તો એની સામુ પણ જોયા વિના દેવો એનો સંગાત તરછોડીને આગળ ચાલ્યો જતો હતો. ક્યાંય કાંઈ ઉભાટે પણ જાણી જોઈને અથવા તો અર્ધ ગેલછામાં ચડી જતો. એક ત્રિભેટા ઉપર રસ્તાથી સહેજ બાજુ પર જઈને કોઈ દેખે નહીં એમ બેસી રહ્યો. ઘેર જવાનું હોય જ નહીં એમ ચોંટી રહ્યો. કંઈ અણસારો પામે કે એ આવી કરી કૂદીને ઊભો થઈ જતો. અહીંથી એના ગામનો રસ્તો ફંટાતો હશે એમ કલ્પના કરી મેળાથી આવતી વાટ તરફ ટગર જોઈ રહ્યો. મનમાં થતું હતું કે લાવ પાછો જાઉં, પણ કોઈ સામુ મળે ને પૂછે કે શું રહી ગયું પાછળ ભાઈ, મેળો ભૂલી આવ્યો કે લાડી, તો બળીને ખાખત થઈ જવાય ને. છતાં અત્યારે એના મનની સ્થિતિ વધારે સારી ન હતી. કોઈ સામુ મળ્યું નહીં ત્યાં સુધી એ પાછો ચાલ્યો પણ ખરો, પણ પેલી ગમ ઉગમણી મેરની હશે તો અહીં આ રસ્તે સીધ ને આવે. પણ તો સારું, એ ગમ આકાશ કોરું છે ને સુખે પાછી જશે. લાવ તો આપણે ઉગમણે જ મલક જઈએ. પણ એમ ઓછું જવાય છે. જમીન જાયો ખેડૂ જમીનમાં ઝાડની જેમ રોપાયેલો છે. ઝાડથી કંઈ હરાય ફરાય છે? ભલે ને પછી એને કોઈ રોજ આવીને વેળા કરતું હોય. પેલા ટટ્ટુ કરતા પણ પોતે જુવાન જોધ આદમી મોડો ઘેર પહોંચવાનો એમ યાદ કરી દેવો ઉઠ્યો. રઘવાયની પેઠે રસ્તે જડ્યો ન જડ્યો એની પરવા કર્યા વગર ચાલવા માંડ્યો. એ બેસી રહ્યો એટલી વાત વરસાદ કંઈ બેસી રહ્યો નહોતો. રસ્તાઓ નાના નાના વેળાની જેમ એના પગ આગળ દોડતા હતા. ગામ આગવચની નદી આગળ આવીને ઊભો રહ્યો ત્યારે અંધારું ગાઢું જામી ગયું હતું. નદીના પ્રવાહનો પ્રચંડ અવાજ સંભળાતો હતો એટલું જ, પણ પોતાના હૈયામાં જે અંધકાર ફેલાયો હતો એની આડે દેવાને કંઈ દેખાય એમ નહોતું. એના ઘટમાં જે ઘોઘવાટ થતો હતો તે એને નદીના અવાજને સાંભળવા દે એમ ઓછો હતો. નાનો અમથો વહેળો ઓળંગવાનો હોય એમ થેપાળું પણ ઊંચું કર્યા વિના એ પાણીમાં ઉતર્યો, તણાવા માંડ્યો. ત્યાં એને એકાએક અંતરમાં ટાઢક વળી. હાશ, એને એ જ તો જોઈતું હતું. મેળાની ને ઘરની વચ્ચે સૌ કોઈ ભાઈબંધનું ભાઈબંધ મોત ખરી વખતે આશરો દેવા બેઠું હશે એની તો એને કલ્પના જ નહીં. ભલભલા ઘોડાપુરમાંથી તણાતા જીવને બચાવી લાવનાર, માછલાની પેઠે તરનારો દેવો લાકડાના હાથપગ હોય એવો થઈ રહ્યો. પણ જીવવા ન જીવવાના નિર્ણયો એમ સાવ માણસની મોજ પર થોડા આધાર રાખીને બેઠા છે. દેવાને ખબર પણ ન રહી ને એના હાથ પગ ક્યારના વીંઝાવા માંડી પડ્યા હતા. છતાં એ હતો એ બેધ્યાન જ. આ માથા બાંધ્યાનો ફાળ તણાઈ ગયો. છો ને ગયો? માથું હશે તો બાંધવો છે ને. હાથમાં એક બચકી હતી, તે છો જ હતી, અથવા તો છો ને રહેતી જ. ઘણું હશે તો ડૂબાડશે એ જ ને, તો સારું જ છે ને. છતાં હાથમાં ઊંચી પકડી પાણીની બહાર રાખી એ પાણી કાપતો રહ્યો. જાણે એ આધારરૂપે તુંબડી ન હોય. સામે કિનારે જીવ સમેત પહોંચ્યો ત્યારે પોતાની તરવાની આવડત પર ગાળો વરસાવવાની એને અનહદી ઈચ્છા હતી, તોય એટલા હોશ ન હતા. હાથમાંનો લુગડાનો ગોળો નીચે ફગાવી પથ્થર પર ચત્તો પાટ પડ્યો. જાગ્યો ત્યારે વાતાવરણમાં કંઈ ઝાઝો ફેર પડ્યો ન હતો. માત્ર ગરીબીમાં જવલ્લે જોવામાં આવતા રૂપા નાણા જેવો ક્યાંક શ્રાવણી આકાશમાંથી કોઈ રડોખડો તારો ડોકિયા કરતો હતો. ઉઠીને બે ડગલા ચાલતા જ બેસી ગયો ને પેલો લુગડાનો ડૂચો માથા નીચે લગાવીને લંબાવી ગયો. આવજો સવાર ઢુકડી. પણ વળી કોણ જાણે ઊભો થઈને એમાંથી કંઈક ઓઢી શકાય એવું હોય તો બત્રીસા ખખડાવવાનું બંધ કરી શકાય એવી આશાએ એણે પડ્યા પડ્યા જ એને બે હાથે વીંઝવા લાગ્યો. બે ચાર ઝાટકે કપડાના લીરામાંથી એની છાતી ઉપર અને આજુબાજુ પથરા પર કંઈક કપડવાથી ખણખણ અવાજ થયો. બેઠો થઈને ચોમેર જુએ છે તો આકાશના તારા ખરીને નીચે આવ્યા ન હોય એમ ધોળા ધોળા સિક્કા વેરાયા હતા. દેવાની ભ્રમિત મનોદશામાં પણ આટલું સમજાઈ ન શકે એવું તો હતું જ નહીં કે આ તો અંબીની બચત. અંબી પડખે હોય તો રણમાંથી છૂટવું એ કઈ મોટી વાત હતી? એ ઝબકારે આજનો આખોય મેળો એની આગળ તરવરી રહ્યો. જમીન પરથી હાથમાં આવ્યા એટલા સિક્કા ઉપાડીને મુઠ્ઠીવાળી બોલ્યો, વિરચન કાકા, તારી આ જમગોળી ટટ્ટુ પછાડે ભરાઈ જજે વેળાસર, નહીં તો. ભ્રમિત જેવો મોડી રાતે ઘેર પહોંચ્યો. બારનું ઠાલું અડાડી રાખેલું હતું. ઉઘાડીને અંદર ગયો તો જોડાજોડ બે ખાટલા પાથરી રાખેલા હતા. જુએ છે તો પાછળ વંડાની ચોપાડમાં એક બાજુ પથારી કરીને કાનો તરાર ઊંઘી ગયા હતા. બિચારા રાહ જોઈ જોઈને થાકીને સૂઈ ગયા હશે, પણ ભલા જીવે અમારા બેને માટે? એને બેના વિચારે એનું મગજ હાથમાં ઝાલ્યું ન રહ્યું. ખૂણામાંથી કુહાડ ઉપાડીને કારી ઘોર રાત્રિમાં એ વિરચનના ઘર તરફ ધસ્યો. બીજે શ્રાવણે એ જ તોતિંગ ચગડોળ આગળ સોનાની પડખે અવાક ઊભી ઊભી અંબી શૂન્ય નજરે એને ચક્કર લેતો જોઈ રહી હતી. ને દેવો, રાજની તુરંગમાં બનવા જોગ છે કે એ પણ અત્યારે બળદને ઠેકાણે માણસોમાં જોતરાઈને ગોળ ગોળ ફરતો રેંટની ગતિ તરફ જોતો જોતો પોરના મેળાની યાદ તાજી કરતો હશે.